राधे में जन्म जन्म मोह दीजियो श्री वृंदावनवा राधा तू बड़ भागिनी कौन तप जय राधा माधव कुंज बिहारी
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 जय राधा।
સુપુત્ર અમિતની પુત્રી ગૌરાંગીના જન્મ દિવસના ઉપલક્ષમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભગવાન શ્રી રામચંદ્ર ત્રેતા યુગમાં પ્રકટ થયા, પ્રગટ થઈ જયારે 14 વર્ષના વનવાસમાં અન્ય અન્ય વનોમાં પસાર થતા હતા, તે સમયે ભગવાન શ્રી રામચંદ્ર અત્રિ અને અનસુયા ના આશ્રમમાં પધાર્યા. ત્યારે માતા અનસુયા ભગવાન શ્રી રામચંદ્રની પત્ની દેવી સીતાને બહુ સુંદર ઉપદેશ આપે છે. વાસ્તવમાં ઉપદેશ એ આપી શકે જેનું જીવન પવિત્ર હોય. અને અનસુયાનો અર્થ જ થાય જેના જીવનમાં ક્યારેય સુયા નથી. અસુયાનો અર્થ થાય ઈર્ષ્યા. ઈર્ષ્યા એટલે બીજાની પ્રગતિ જોઈને હૃદયમાં બળવું, જલન થવી, કોઈની પીઠ પાછળ એની વાત કરવી, એને ઈર્ષ્યા કહેવામાં આવે. અને ઈર્ષ્યા એક એવો અવગુણ છે જેનો કોઈ ઈલાજ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માશ્ચર્ય આ બધા વ્યક્તિના વિકાર છે, અવગુણ છે. કામને ભગવાનની ભક્તિમાં લગાવી શકો, ક્રોધને ભક્તિમાં લગાવી શકો, મદ મોહને ભક્તિમાં લગાવી શકો, પણ ઈર્ષ્યાને ક્યારે ભક્તિમાં ન લગાવી શકાય. તો જેના જીવનમાં ઈર્ષ્યા નથી એને અનસુયા કહેવામાં આવે છે. અનસુયા ભગવાનની પરમ ભક્ત અને એમના પતિનું નામ અત્રિ હતું. અત્રિ બ્રહ્માજીના પુત્ર હતા. અને અત્રિનો અર્થ થાય જે ત્રણેય ગુણોથી પરે છે. આ ભૌતિક સંસારમાં માયા ત્રણ ગુણોમાં વ્યાપે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જે સત્વ, રજસ અને તમો ત્રણેય ગુણોથી પરે છે, ઉપર છે, નિતરામ છે, એને અત્રિ કહેવામાં આવે. તો અત્રિ અને અનસુયા બહુ સુંદર દાંપત્ય જીવન વિતાવતા હતા. અને ભગવાન શ્રી રામચંદ્ર વનવાસમાં ચાલતા ચાલતા અત્રિ અને અનસુયાના આશ્રમમાં પધાર્યા. હું તમને કહેવા એ માંગુ છું કે એ સમયે અનસુયાએ સીતાજીને જે ઉપદેશ દીધો છે એ ઉપદેશ આજ શાસ્ત્રમાં અમર છે. બહુ સુંદર ઉપદેશ આપતા અનસુયા સીતાજીને કહે છે કે હે સીતે, યદ્યપિ તમે મોટા ઘરેથી આવ્યા છો અને આ વનવાસમાં તમારી કોઈ યોગ્યતા નથી કે તમે વનવાસમાં પધારો, પણ હું તમને એક જ ઉપદેશ આપવા માંગુ છું કે તમે રામના પત્ની છો અને રામનો આજે સમય વનવાસમાં જવાનો આવ્યો છે, માટે તમે રામની સેવા કરજો. એક પત્નીનું કર્તવ્ય છે કે એમના પતિની સેવા કરે. ઉપદેશ આપતા કહે છે કે સીતે, ધીરજ ધર્મ મિત્ર અનુનારી આપત કાલ પરિચિયો ચારી. આ ચાર લોકોની પરીક્ષા ત્યારે થાય જ્યારે આપત્તિનો સમય આવે. વ્યક્તિમાં કેટલી ધીરતા છે એ સાધારણ સમાજમાં હાલતા ચાલતા ન ખબર પડે. વ્યક્તિમાં કેટલી ધીરતા છે એ ત્યારે ખબર પડે જ્યારે આપત્તિનો સમય આવે. વ્યક્તિમાં કેટલો ધર્મ છે, કેટલું ધર્મનું પાલન કરે છે એ રસ્તામાં હાલતા ચાલતા ન ખબર પડે. જ્યારે આપત્તિનો સમય આવે ત્યારે ખબર પડે કે કેટલો ધાર્મિક વ્યક્તિ છે. અને મિત્રતા સાધારણ તમે સંસારમાં જોતા હશો કે એક વ્યક્તિના હજારો મિત્રો હોય. ઘરે હાંજે જમવાનું જમી અને પાનમાવો ખાવા જાય ત્યાં 5-6 મિત્ર કરતા આવે. મિત્ર ઘણા બધા છે, એટલા માટે જ આપણા ગુજરાતમાં એક કહાવત છે, શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર 1000. હજારો હજારો શેરીઓમાં અને તાળી મિત્ર મળે, પણ જેમાં સખદખ વારીએ 100 લાખન મેં એક. જે મિત્ર દુવિધામાં દુઃખના સમયમાં હંમેશા આગળ રહે અને સુખના સમયમાં પાછળ પડ્યો રહે એને વાસ્તવિક મિત્ર કહેવાય. માતા અનસુયા બહુ સુંદર જ્ઞાન આપતા કહે છે કે મિત્રતા એને કહેવાય કે જે જીવનભર નિભાવે. આજે તમે અહીંયા બધા આવ્યા છો અમિત પ્રભુ કે ભગવાન ભાઈનું માન રાખીને. વાસ્તવમાં સંસારમાં તમારા કોઈ સાચા મિત્ર કોઈ હોય તો એ ભગવાન ભાઈ અને અમિત છે. કારણ કે એમણે બધાનું હિત ઈચ્છીને આ મંદિરમાં આયોજન કરી એમની પુત્રીના જન્મદિવસના ઉપલક્ષમાં બોલાવ્યા. સંસારમાં બે પ્રકારના કર્મ હોય, અકર્મ અને વિકર્મ. આજ વસ્તુ તમે કોઈનો જન્મદિવસ હોટલમાં કે કોઈ પાર્ટીમાં ઉજવો તો એ નરકનું કારણ બને, પણ એ જ જન્મદિવસ ભગવાનના મંદિરમાં અને ભગવાનનો પ્રસાદ ખાઈને જો ઉજવવામાં આવે તો એ ભગવાનના ધામને પ્રાપ્ત કરાવે. સાચી મિત્રતા ભક્તો કરી આપે. અને આપણા શાસ્ત્ર ખોલીને જોઈ લો કે ભક્તના જે પ્રભુ છે ભગવાન કૃષ્ણ, એણે જે મિત્રતા નિભાવી છે, આજે આ સંસારમાં એવી મિત્રતા કોઈનો નિભાવી શકે. ઘણા બધા લોકો મિત્ર બનાવવા માંગે. આજે તો સ્કૂલ અને કોલેજમાં ફ્રેન્ડશિપ ડે, અમુક લોકો જાણતા હશે, એક એવો દિવસ જ આપે જેમાં તમે ગમે એટલા મિત્ર બનાવી શકો. મિત્ર હજારો હજારો હોય પણ ભક્તો કૃષ્ણ, ભગવાન કૃષ્ણ જે મિત્રતા નિભાવવા જાણે છે, કૃષ્ણ જેવી મિત્રતા નિભાવે છે એવી આ સંસારમાં કોઈ નથી નિભાવતું. શાસ્ત્ર ખોલવાની છૂટ છે, ઇતિહાસ તપાસી લેવાની છૂટ છે. તમે જુઓ કે એક છાબડામાં દુનિયાની ગરીબી, એક જગ્યાએ આ સંસારનો ગરીબથી ગરીબ વ્યક્તિ સુદામા, અને એક છાબડામાં સંસારની અમીરી, અમીરની સીમા. લક્ષ્મી સહસ્ત સત સંભ્રમ સેવ્ય માનમ, કરોડો કરોડો લક્ષ્મી જેની પૂજા કરે, સેવા કરે એ ભગવાન શ્રી કૃષ્ણ. દુનિયાની ગરીબી અને દુનિયાની અમીરી ક્યારે મિત્રતા થાય નહીં, પણ ગમે એટલો ગરીબ વ્યક્તિ જો ભગવાન કૃષ્ણની ભક્તિ કરે તો ભગવાન એની મિત્રતા જરૂર નિભાવે. ભગવાનની ભક્તિ આમ તો ઘણી પ્રકારે કરી શકાય, પણ ભગવાન શ્રી કૃષ્ણને મિત્ર માનીને જો એની ભક્તિ કરો તો નિશ્ચિત ભગવાન મિત્રતા નિભાવે. ભાગવતના દસમ સ્કંદના 80મા અધ્યાયમાં કૃષ્ણ અને સુદામાની કથાનું વર્ણન છે. ભગવાન કૃષ્ણનો જન્મ આજથી 5000 વર્ષ પહેલા મથુરામાં થયો, અને જન્મતાની સાથે જ ભગવાન કૃષ્ણને મથુરામાંથી ગોકુળમાં લાવવામાં આવ્યા. ગોકુળમાં વૃંદાવનમાં 11.5 વર્ષ સુધી રહ્યા, અને પછી અક્રૂરજીના બોલાવવાથી કંસે અક્રૂરજીને મોકલ્યા કૃષ્ણને મથુરા બોલાવવા માટે. ભગવાન કૃષ્ણ ગોકુળથી મથુરા વયા ગયા. મથુરા જઈ કુબલ્યાપીડ હાથીનો વધ કર્યો, કુબજાનો ઉદ્ધાર કર્યો, મામા કંસનો વધ, અને પછી એમના માતા પિતાને જે કેટલા વર્ષોથી કેદ હતા, બંદીમાં હતા, એને મુક્ત કરાવ્યા. અને જ્યારે વસુદેવ અને દેવકી કારાગારમાંથી મુક્ત થયા ત્યારે વસુદેવ અને દેવકીએ વિચાર્યું કે આપણો આ લાલો કૃષ્ણ કેવલ ખાલી ગાય ચરાવવાનું જાણે છે, બીજું કઈ જાણતો નથી, માટે એને ભણવા માટે આપણે સ્કૂલમાં મોકલવો જોઈએ. આજના સાધારણ માતા પિતા પણ પોતાના છોકરાને સારામાં સારી સ્કૂલમાં ભણાવવા માંગે. એ તો અનંત કોટી બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતા. કૃષ્ણને ભણવાની વ્યવસ્થા કરવા માટે, શિક્ષા લેવાની વ્યવસ્થા કરવા માટે સાંદીપની મુનિના આશ્રમમાં મોકલ્યા. સાંદીપની મુનિનો આશ્રમ આજે પણ ઉજ્જૈનમાં છે. ભગવાન કૃષ્ણ અને બલદેવજી 11.5 વર્ષની ઉંમરે સાંદિપની મુનિના આશ્રમે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય. યદ્યપિ ભગવાનને શિક્ષા વિદ્યા પ્રાપ્ત કરવાની કોઈ જરૂર નથી, ભગવાનને કોઈ ગુરુ બનાવવાની પણ જરૂર નથી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જા કે વેદ શ્વાસ શુતિ ચારી, જેના શ્વાસમાંથી વેદ પ્રકટ થાય છે, સો હરિ પડય કૌતુક ભારી, એવા પ્રભુ એવા હરિ ભણવા જાય. એ તો બહુ મોટું આશ્ચર્ય છે. ભાગવતમાં વર્ણન છે, ભગવાનના શ્વાસમાંથી વેદ પ્રકટ થાય. અરે ભગવાનની વાત છોડી દો, ભગવાનનું એક વાહન છે, બધા જાણતા હશો, ગરુડજી. આપણે વાહન રાખતા હોય, અમુકની પાસે મોટર બાઇક હોય, ગાડી હોય, મારુતિ હોય, પણ આપણું વાહન જ્યારે ચાલે ત્યારે ધુમાડો છોડે, પણ ભગવાનનું વાહન જ્યારે ગરુડજી ચાલે, શાસ્ત્રમાં વર્ણન છે કે ભગવાનના વાહન ગરુડજીની પાંખમાંથી સામવેદની ધ્વનિ નીકળે. જેના વાહનમાંથી વેદોની ધ્વનિ નીકળતી હોય, એ ભગવાનના શ્વાસમાંથી વેદ પ્રકટ થાય, એ કોઈ આશ્ચર્યની વાત નથી. ગોસ્વામીજી કહે છે કે જેના શ્વાસમાંથી વેદ પ્રકટ થાય છે, એ ભગવાન શિક્ષા પ્રાપ્ત કરવા જાય, આશ્ચર્યની વાત છે. સો હરિ પડય કૌતુક ભારે, પણ ભગવાન નર લીલા મનુષ્ય લીલા કરી રહ્યા છે, અને મનુષ્ય લીલાની આ મર્યાદા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલદેવજી સોનાના રથ ઉપર સવાર થઈ સાંદિપની મુનિના આશ્રમમાં જાય છે, અને એ જ સમયે પોરબંદરમાં રહેવા વાળા, ગુજરાતમાં રહેવા વાળા સુદામાજી પણ સાંદિપની મુનિના આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરવા જાય છે. જન્મથી ગરીબ હતા, માટે રથની કે ગાડીની કોઈ વ્યવસ્થા નહોતી. સુદામાજી ચપ્પલ પહેર્યા વગર રસ્તામાં, જંગલના રસ્તેથી ચાલતા ચાલતા જાય, અને અહીંયા કૃષ્ણ અને બલદેવજી સોનાના રથ ઉપર સવાર થઈને જાય. સુદામાજી ચાલતા 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 આશ્રમ નજીક પહોંચે, પણ જંગલના રસ્તામાંથી પસાર થવાના કારણે સુદામાના પગમાં કાંટા વાગી ગયા. જ્યારે બહુ કાંટા વાગ્યા ત્યારે ચાલી ન શક્યા, બેસી ગયા, અને બેસીને એક એક કરીને કાંટા કાઢતા હતા. એ જ સમયે સોનાના રથ ઉપર સવાર ભગવાન કૃષ્ણ અને બલદેવજી ત્યાં પધાર્યા. ભગવાને રથ ઉપર ઉભા ઉભા પૂછ્યું કે મિત્ર, તમે દુઃખી છો, કઈ તકલીફ છે? સુદામાએ કીધું કે નહીં નહીં, મને કોઈ તકલીફ નથી, પણ ભગવાનથી રહેવાનું નહીં. માટે કૃષ્ણ રથથી નીચે ઉતર્યા અને સુદામા પાસે આવ્યા, અને આવીને કીધું, મિત્ર કઈ તકલીફ, કઈ દુઃખ છે? સુદામાજી પગમાંથી કાંટા કાઢે છે. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એમની પાસે આવીને કીધું કે મિત્ર કઈ તકલીફ છે? સુદામાએ કીધું કે કઈ નહીં, આ કાંટા વાગી ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે સુદામાને એટલું જ કહે કે મિત્ર, મારું નામ લેવાથી સંસાર જગતનો કાંટો નીકળી જતો હોય ને, તું સાક્ષાત હું તારી બાજુમાં ઉભો છું, આ સાધારણ કાંટાથી દુઃખી થાય છે. જેનું નામ લેવાથી આ ભૌતિક જગતના કાંટારૂપી વ્યક્તિ પાર થઈ જાય, એ વ્યક્તિ સાક્ષાત ભગવાન જ્યાં ઉભા છે, અને એની બાજુમાં ઉભેલા ભગવાન અને સુદામાં દુઃખી, ભગવાનથી રહેવાનું નહીં. આચાર્ય લોકો વર્ણન કરે કે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાનો પગ લીધો, અને સુદામાના પગમાંથી કાંટો ભગવાને પોતાના મોઢાથી કાઢ્યો, હાથથી નહીં. ભગવાને કીધું કે મેં તને મિત્ર કહી દીધું, મારા મોઢામાંથી નીકળી ગયું, માટે તું મારો મિત્ર છો. અને સુદામા મિત્રના પગમાંથી કાંટો ભગવાને દાંતથી કાઢ્યો. એટલા માટે તો કવિઓએ કીધું છે ને કે ભગવાન પોતાના ભક્તોને કહે છે કે જહા ભક્ત મમ પદ ધરે વહા ધરુ મે હાથ. ભગવાન કહે છે કે જ્યાં મારો ભક્ત પગ રાખે ત્યાં હું મારો હાથ રાખી દઉં છું, કે એને કોઈ કાંટો કે પથ્થર વાગે નહીં. જહા ભક્ત મમ પદ ધરે વહા ધરુ મે હાથ, પીછે પીછે ડોલું સદા મેં કભી ના છોડું સાથ. સદૈવ હું એની સાથે રહું, ક્યારે એનો વાળે વાંકો ન થવા દઉં. ઇતિહાસ ખોલીને જોઈ લો તમે, જેણે જેણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે એના જીવનમાં ક્યારેય કષ્ટ નથી આવ્યું. ભગવાને એનો ક્યારે વાળ વાંકો થવા નથી દીધો. શાસ્ત્રમાં અનેક અનેક ઘટના, સપ્તમ સ્કંદમાં પ્રહલાદ મહારાજની ઘટના, પ્રહલાદ મહારાજના સૌથી મોટા શત્રુ એમના પિતા હિરણ્યકશિપુ, અને પોતાનો પુત્ર ભગવાન વિષ્ણુ કૃષ્ણની ભક્તિ કરતો હતો અને પોતે અસુર સમ્રાટ, પોતાના પુત્રને મારવાના અનેક અનેક પ્રયાસો. ભાગવતમાં વર્ણન છે, દિગ્ગજે દંદ સુકેશ્ચ અભિચારાવ પાતને, મોટા મોટા હાથીઓની નીચે કચડી દેવાનો પ્રયાસ, મોટા મોટા પહાડોથી ફેંકવાનો પ્રયાસ, મોટા મોટા સર્પોથી ભરેલા રૂમમાં બંધ કરી દેવાનો પ્રયાસ, પથ્થર બાંધીને સમુદ્રમાં ફેંકી દેવાનો પ્રયાસ, હોળિકાના ખોળામાં બેસાડીને હળગાવી દેવાનો પ્રયાસ, પરંતુ અનેક અનેક પ્રયાસો કર્યા છતાં પણ પ્રહલાદ મહારાજનો વાળ પણ વાંકો ન થયો. મારવા વાળા મરી ગયા. પ્રહલાદ મહારાજને મારવા વાળા હોળિકાને ઋષિનું વરદાન હતું કે ક્યારે અગ્નિ તને બાળશે નહીં. મારવા વાળા મરી ગયા, પણ ભગવાનના ભક્તની વિજય થઈ. એટલે કીધું છે ને, જાગો રાખે સાઈયા, માર શકે ન કોઈ. જેની રક્ષા કરવા માટે ભગવાન બેઠા હોય એને કોઈ ન મારી શકે. અને પછી ભલે આ આખું સંસાર એનો દુશ્મન થઈ જાય, એક વખત આખું સંસાર ભગવાનના એક ભક્તને મારવા માટે પડી ગયું હોય, છતાંય ભગવાનની કૃપા જેની ઉપર હોય એને કોઈ ન મારી શકે. આપણા વૈષ્ણવ સમાજમાં નારાયણ નામના એક કવિ થઈ ગયા. એ કવિએ બહુ સુંદર લખ્યું છે કે ભગવાનની ભક્તિ કરવા વાળાનું કોઈ શું બગાડી શકે. કે છે કે ભગવાનની ભક્તિ કરવા વાળાને આ બે હાથ વાળા હું બગાડી એકવાના. અમુક લોકો હેરાન કરતા હોય ભક્તોને, પણ બે હાથ વાળા આ સંસારમાં બે હાથ વાળા ભગવાનના ભક્તોનું શું બગાડી એકવાના, જેની રક્ષા કરવા વાળો હજાર હાથ વાળો બેઠો હોય. દ્વૈ હાથ ન વારે સખો જનકો કહા બિગાડ, નારાયણ રખવાર હે જાકે ભુજા હજાર. જેની હજારો હાથ છે, હજારો હાથ વાળો જેની રક્ષા કરવા બેઠો છે, આ બે હાથ વાળોનો હું બગાડી એકવાનો. ભગવાન જેની રક્ષા કરે એને કોઈ ન મારી શકે. ભગવાન સુદામાનું કષ્ટ દૂર કર્યું અને કીધું, મિત્ર ચલો તમે અમારા રથ ઉપર બેસો, આપણે સાથે સાથે જઈએ. કૃષ્ણ બલદેવ અને સુદામાજી સાંદિપની મુનિના આશ્રમે આવે, અને સાંદિપની મુનિના આશ્રમમાં વિદ્યા શિક્ષા પ્રારંભ થાય. એક દિવસનો સમય સાંદિપની મુનિએ અમુક શ્લોક યાદ કરવાના કીધા, અને બીજા દિવસે ભણતી વખતે સાંદિપની મુનિએ બધાને પૂછ્યું કે મેં તમને જે યાદ કરવાનું કીધું હતું. એક એક કરીને બધાને પૂછતા ગયા. સુદામાનો વારો આવ્યો. કીધું, સુદામા, મેં તમને જે શ્લોક યાદ કરવાનું કીધું હતું બોલો. બિચારા સુદામાને યાદ નહોતું. કીધું, પ્રભુ મને યાદ નથી. ત્યારે સાંદિપની મુનિ કે તો તમને દંડ મળશે, અને તમારી સજા એ છે કે આજે સાંજે ભોજન બનાવવા માટે લાકડા વીણવા તમારે જવું પડશે. સાંદિપની મુનિએ સુદામાને દંડ દીધો, અને પછી તરત ભગવાન શ્રી કૃષ્ણનો વારો આવ્યો. સાંદિપની મુનિએ કૃષ્ણને કીધું, કૃષ્ણ તમે બોલો, કાલે જે શ્લોક યાદ કરવાના, પાઠ યાદ કરવાનો કીધો તો બોલો. ભગવાનનો મિત્ર જો જંગલમાં જતો હોય તો ભગવાન કેમ રહી શકે? ભગવાન એના ભક્ત વગર રહી ન શકે. ભગવાન કૃષ્ણએ સાંદિપની મુનિને કીધું કે પ્રભુ મને તે યાદ નથી, મને યાદ નથી થયો શ્લોક. હવે તમે જો જે કૃષ્ણ કુરુક્ષેત્રની ભૂમિમાં ઉભા ઉભા કહે છે કે વેદાહમ સમતિતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદન કશ્ચન. અર્જુન, હું કૃષ્ણ આ સંસારમાં રહેવા વાળા બધા જીવોના ભૂત ભવિષ્ય અને વર્તમાન વિશે જાણું છું. હું કૃષ્ણ એકલો છું, અને એકલો થઈને સંસારમાં રહેવા વાળા બધા જીવોના ભૂત ભવિષ્ય વર્તમાન વિશે જાણું છું. પણ દુઃખની વાત એ છે કે સંસારના બધા લોકો મળી મુજે એક કૃષ્ણની વિશે નથી જાણી શકતા. ભગવાન યદ્યપી બધાને બુદ્ધિ આપવા વાળા, બધાના હૃદયમાં રહેવા વાળા અને બધું જ્ઞાન ધરાવવા વાળા ઈ ભગવાન સાંદિપની મુનિને કે પ્રભુ મને શ્લોક યાદ નથી. ભગવાન ની લીલા પણ અદભુત છે. મહારાણી કુંતી એમની પ્રાર્થનામાં કહે છે કે પ્રભુ પ્રભુ તમે આ સંસારમાં આવો છો ત્યારે એવી એવી લીલા કરો છો કે ઓળખવા વાળાએ તમને ઓળખી નથી શકતા. માની લો કોકને થોડો ઘણો વિશ્વાસ તમારી ઉપર થઈ ગયો હોય કે નહીં કૃષ્ણ ભગવાન છે, પણ તમે આવું કરો કે મને શ્લોક યાદ નથી, તો વિશ્વાસ કરવા વાળાનો વિશ્વાસ ઉડી જાય. કારણ કે તમારી લીલા અદભુત છે. યદ્યપિ તમે આ સંસારમાં છો, તમે આ સંસાર બનાવવા વાળા છો, સંસારની અંદર અને બહાર બધી જગ્યાએ છો, પરંતુ અલક્ષ્યમ સર્વ ભૂતાનામ, સંસારના લોકો તમને ઓળખી નથી શકતા. કારણ કે માયા જવની કાછનમ જ્ઞાદોક્ષજમ વેયમ ન લક્ષ્યસે મૂઢ દશા નટો નાટ્ય ધરો યથા. સંસારના લોકો માયામાં ફસાયેલા છે અને માયામાં પડ્યા હોવાને કારણે પ્રભુ તમને ઓળખી નથી શકતા. ભગવાન શ્રી કૃષ્ણ સુદામા વગર રહી ન શકે માટે એણે પણ કીધું કે મને પણ યાદ નથી. ત્યારે સાંદિપની મુનિ કહે કે તો તમારે પણ જંગલમાં જવું પડશે. કૃષ્ણ અને સુદામા જંગલમાં જવા માટે તૈયાર, અને એ જ સમયે ગુરુ માતાથી રહેવાનું નહીં, સાંદિપની મુનિના પત્નીથી રહેવાનું નહીં, અને એને ભોજન કરવા માટે ભૂખ લાગે એની માટે થોડાક ચણા દીધા. ગુજરાતી ભાષામાં ડાળિયા કહેવાય, ડાળિયા કે ચણા દીધા, અને એક પોટલીમાં ચણા બાંધી દીધા. એક પોટલી કૃષ્ણને, એક સુદામાને. કૃષ્ણએ કીધું કે સુદામાજી હું કેટલીક વસ્તુ રાખું, શંખ ચક્ર ગદા પદ્મ વાંસળી, એક કામ કરો મારા બધા ખીચા ભરેલા છે, તમે રાખો મારા ચણા. એવું જ કીધું હશે આપણી ભાષામાં. સુદામાએ કીધું કોઈ વાંધો નહીં, કૃષ્ણ તમારે જયારે ખાવા હશે ત્યારે માંગી લેજો. કૃષ્ણને સુદામા નીકળ્યા અને ધીરે 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 ઘોર જંગલમાં પહોંચ્યા અને એક ઝાડું જોયું. સુદામા કહે કે કૃષ્ણ એક કામ કરો, તમે આ બધું પકડો, હું ઉપર જઈને લાકડા તોડી આવું. કૃષ્ણ કે તમે રહેવા દો, મને જવા દો ઉપર. સુદામા કે પ્રભુ તમે રાજવેશમાં રહેવા વાળા, મથુરાના રાજાના દીકરા, તમે ઝાડ ઉપર ચડવાનું હું જાણો. ભગવાન કે તને ખબર નથી, 11.5 વર્ષ આ જ કર્યું છે, ગાયોને ચરાવી અને ઝાડ ઉપર ચડ્યા સિવાય બીજું કઈ નથી કર્યું. એટલે સુદામાજી તમે નીચે ઉભા રહ્યો, હું લાકડા બન્યા હું. સુદામાને ચણાની પોટલી અને બધો સામાન આપ્યો. ભગવાન કૃષ્ણ ઝાડ ઉપર ચડે અને ઝાડ ઉપર ચડતા જ ધમાધાર વર્ષા ચાલુ થઈ, વાવાઝોડું ચાલુ થયું. એ જ સમયે સુદામાજીને ભૂખ લાગી. હજો શાસ્ત્રનો સિદ્ધાંત કેટલો સ્પષ્ટ છે. સુદામાને ભૂખ લાગી તો ભગવાન શ્રી કૃષ્ણ એના કામમાં હતા. સુદામાએ કૃષ્ણને કીધું નહીં કે હું ખાઈ લઉં, કે પ્રભુ તમે થોડું ખાઈ લો, તમારું ઉચ્ચિષ્ટ ખાઓ. સુદામાજી પોતાના ચણા ખાઈ ગયા અને કૃષ્ણના ચણા ખાઈ ગયા. ભગવાન તો બધું જાણે ઉપર બેઠા બેઠા. ભગવાને કીધું મિત્ર કઈક અવાજ આવે છે, ડાળિયા કકડવાનો અવાજ આવતો હતો. ભગવાન કે મિત્ર કઈક અવાજ આવે છે. સુદામા કે કાંઈ નહીં, આ ઠંડી બહુ લાગે છે ને એટલે દાંત ધ્રુજે છે, દાંતનો અવાજ આવે છે. ભગવાન કે કોઈ વાંધો નહીં. કૃષ્ણ થોડી વારમાં લાકડા તોડીને નીચે ઉતર્યા અને નીચે ઉતરીને કીધું કે સુદામા પાણીમાં પડ્યા છીએ એટલે બહુ ભૂખ લાગી છે, મેં તને ઓલા દાળિયા દીધા હતા, જરા દે. સુદામાએ કીધું પ્રભુ એ તો હું ખાઈ ગયો. ત્યારે ભગવાનના મોઢામાંથી એક શબ્દ નીકળી ગયો કે અરે દાળદર, કમસે કમ મને કેવું તો હતું. હવે જોવો અહીંયા સિદ્ધાંત, આ કથા તો બધા લોકો જાણે છે, બધાને આ વાતની ખબર છે, પણ આ સિદ્ધાંત એ પ્રકટ થાય કે ભગવાનને ધરાવ્યા વગર જો કોઈ વ્યક્તિ ખાય તો એ વ્યક્તિના જીવનમાં દરિદ્રતા સિવાય બીજું કાંઈ ન આવે. જોઈ લેજો સુદામાનો ઇતિહાસ, ભગવાનને ધરાવ્યા વગર ચણા ખાધા, ખાવાના રહેવાના ફાંફા પડી ગયા. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં જીવનમાં બહુ દુઃખ પ્રકટ થશે જો ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ કરશે. વાસ્તવમાં સંસારની બધી વસ્તુ ભગવાનની છે, કૃષ્ણની છે, કારણ કે કૃષ્ણમાંથી જ બધું પ્રકટ થાય છે. ઉપનિષદ પ્રમાણ છે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદઃ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાનમાં ભગવાનમાંથી આ બ્રહ્માંડ પ્રગટ થાય માટે આ બ્રહ્માંડની બધી વસ્તુ ભગવાનની છે. હવે આપણે આયનનું આયા આયાના હીરા આયન આયાના હીરા આયા કરીને થોડાક પૈસા કમાઈ લીધા એનું એનો અર્થ એ નથી કે પૈસા આપણા થઈ ગયા. આ સંસારની જ વસ્તુને આયાની વસ્તુ આયા કરીને આયાની વસ્તુ આયા કરી એમાં કંઈક મળી ગયું આપણને તો એનો અર્થ એ નથી કે એ આપણું થઈ ગયું. કારણ કે અંતત અલ્ટિમેટલી એ વસ્તુ ભગવાનની છે. આપણે આપણા શરીરમાંથી જો વસ્તુ કાઢી હોય તો આપણે કહી શકીએ આપણી છે, પરંતુ મૂળ પંચ મહાભૂત આ સંસારમાં જેટલી વસ્તુ છે ભગવાનની છે ને ભગવાનમાંથી પ્રગટ થઈ છે. પ્રભુપાદજી આચાર્ય બહુ સુંદર દ્રષ્ટાંત આપે કે એક વ્યક્તિના ઘરે એક શેઠ હતા અને એ શેઠને એક પલંગ બનાવવો હતો. હવે રેડીમેડ પલંગ લેવા જાય તો રૂપકડા હોય વધારે ટકે નહીં, એટલે એને વિચાર્યું કે હું મિસ્ત્રીને ઘરે બોલાવું અને સારામાં સારું લાકડું ને સામાન લઈ દઉં અને સારો પલંગ બનાવું. તો એ શેઠે મિસ્ત્રીને ઘરે બોલાવ્યો અને કીધું કે આપણે પલંગ બનાવવાનો છે અને આ પલંગ બનાવવા માટે તમારી કેટલી મજૂરી અને કેટલો કેટલો સામાન જોશે. તો મજૂરે લાકડાનો સામાન ખીલી બધું લખી દીધું કે આટલી વસ્તુ જોશે. તો એ શેઠે એ મિસ્ત્રીને લાકડું લાવી દીધું, ખીલા લાવી દીધા, ફેવિકોલ સરમાઈકું બધું લાવી દીધું અને મિસ્ત્રી કીધું કે 10 દિવસમાં હું તમારો પલંગ બનાવી દઈશ, તમારા ઘરે એક રૂમમાં હું બેઠો કામ કરતો રહીશ. રોજ ધીરે 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 એ પલંગ બનતો ગયો અને 10મા દિવસે જયારે શેઠ ઓફિસે થી ઘરે આવ્યા એ જ સમયે ઓલો મિસ્ત્રી પલંગ લઈને ઘરની બહાર નીકળતો હતો. શેઠે કીધું આ હું કરે છે? મિસ્ત્રી કીધું આ પલંગ મારો છે, હું લઈને મારા ઘરે જાઉં છું. શેઠે કીધું ભલા માણા, આ પલંગ તારો નહીં મારો છે. મિસ્ત્રી કે મારો છે? હવે ભક્તો તમે જ કહેજો વાસ્તવમાં એ પલંગ કોનો છે? હે, મિસ્ત્રીનો? બોલો બોલો. કારણ કે મટીરિયલ લાકડું ખીલા મટીરિયલ શેઠના છે, મિસ્ત્રીએ તો ખાલી એને ઠોક્યા અને એમાં ફેવિકોલ લગાડ્યું. એવી જ રીતે આ સંસારની બધી વસ્તુ ભગવાનની છે. આ જગત વિશ્વ બ્રહ્માંડ ભગવાનમાંથી પ્રગટ થાય છે, બધી વસ્તુ ભગવાનની. અને એ જ વસ્તુને આપણે થોડુંક ઉદ્યમ દ્વારા આગળ પાછળ અહીંયાથી અહીંયા કરીએ એમાં થોડીક વસ્તુ આપણને મળી જાય તો એને આપણે મારું સમજી બેઠી. અને જ્યારે એ વસ્તુ મારી સમજી બેઠવી સંસારમાં ત્યારથી દુઃખ પ્રારંભ થાય. વ્યક્તિ દુઃખી ન થાય જો આ અહમ પોતાનો અહમ અને મનાન આ મારું હું અને મારું જો નીકળી જાય તો વ્યક્તિના જીવનમાંથી દુઃખ પણ નીકળી જાય. આ સંસારની બધી વસ્તુ પોતાની સમજી બેઠે અને ભગવાનને અર્પણ કરે નહીં માટે એના જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ ન આવે. અંતત સંસારમાં બધું ભગવાનનું છે, ભગવાનને અર્પણ કર્યા સિવાય કોઈ વસ્તુ ગ્રહણ ન કરવી જોઈએ. સુદામાજી ભગવાન કૃષ્ણને ચણા દીધા નહીં, સ્વયં ખાઈ લીધા. સમય તો ત્યારે તો કાંઈ થયું નહીં, પાછા ગુરુના આશ્રમે ગયા અને થોડા સમય પછી કહેવામાં આવે છે કે 64 દિવસમાં ભગવાને બધી શિક્ષા શીખી લીધી, વિદ્યા પ્રાપ્ત કરી લીધી. આજના છોકરાઓને 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ થાય ભણવામાં, જો બરોબર ભણે તો. એક એક ધોરણમાં 2-2 3-3 વર્ષ કરે તો એ 25 વર્ષે ભણી ન રહે. પણ ભગવાને, ભગવાન તો આખીર ભગવાન છે, 64 દિવસમાં બધી કળા બધી વિદ્યા શીખી લીધી અને પોતાના ઘરે મથુરા પાછા ગયા અને સુદામાજી પોરબંદરમાં ગયા. અહીંયા ભગવાન મથુરા છોડીને દ્વારકા ગયા અને દ્વારકામાં જઈ ભગવાન શ્રી કૃષ્ણે 16108 રાણીઓ સાથે વિવાહ કર્યા. હવે આમાં અમુક લોકો પ્રશ્ન ઉઠાવે કે ભગવાને આટલા વિવાહ કેમ કર્યા છે? ઘણા લોકોને એવું થાય કે ભગવાન તો ધર્મની સ્થાપના કરવા માટે આવે છે ને, આવી સ્થાપના? પણ ભગવાન ભગવાન છે. ભગવાન 16108 વિવાહ કરે કે 16 કરોડ કરે, ભગવાન સ્વતંત્ર છે. અને તમે જો ભગવાને 16108 વિવાહ કર્યા, ઇતિહાસ ખોલીને જોઈ લો, ભાગવત વાંચો, પુરાણો વાંચો, 16108 બધી રાણીઓ સંતુષ્ટ હતી, સુખી હતી. આજે એક પત્ની નહીં તે એક વ્યક્તિ સુખી ન રાખી શકે. પણ ભગવાનની દ્વારકામાં 16108 રાણી, ભાગવતમાં વર્ણન કે એક એક રાણીને 10-10 પુત્ર અને એક એક પુત્રી હતી. બધી રાણીઓને રહેવા માટે અલગ અલગ મહેલ, બધા પુત્રો માટે અલગ અલગ ઘર અને કન્યાઓ માટે અલગ અલગ. અને આ મહેલ આપણે જેમ કોન્ક્રીટ અને સિમેન્ટના નહીં, કેમ આવે છે, ચિંતામણી અને પારસમણીથી બનેલા ઘર. ચિંતામણીનો અર્થ થાય કે ભગવાનની 16108 રાણીઓને કઈક મંગળસૂત્ર જોતું હોય કે હાડી જોતી હોય કે ઘરેણા જોતા હોય, ભગવાનને કેવું નહોતું પડતું કે હાંજે આવો ત્યારે લેતા આવજો. કહેવાય છે કે ચિંતામણી અને પારસમણીથી એની દિવાલો બની હતી. ચિંતામણીનો અર્થ થાય ચિંતા માત્રેણ પ્રકટ. ચિંતન કરવાથી જે વસ્તુ સામે પ્રકટ થઈ જાય એને ચિંતામણી કહેવાય. ખાલી આંખ બંધ કરીને ચિંતન કરે કે મારે આ હાડી જોતી છે, હામે હાડી. ક્યારે ગેસ ચાલુ કરવો નતો પડતો, આ તો માતાઓ હવાર બપોર હાંજ થાકી જાય રસોઈ બનાવતા બનાવતા, ક્યારેય નહીં. ચિંતન કરે કે બસ આજે ભળથું ને રોટલો એટલે તૈયાર. હા, છોકરાઓ ડિમાન્ડ કરે કે સેન્ડવિચ બનાવો કે પાઉંભાજી બનાવો, તો એમાં બનાવવાની જરૂર નહીં. ચિંતામણી અને પારસમણીથી બનેલું હતું. બધા સ્વતંત્ર સુખી હતા. ને આજનો વ્યક્તિ એક લગ્ન કરે તોય એક પત્ની નહીં સુખી નો રાખી શકે. અરે એ પત્નીને ક્યાંથી સુખી રાખે, પોતાને સુખી નથી રાખી શકતો, એ બીજાને ક્યાંથી સુખી કરી શકે. પણ ભગવાન સમર્થ છે. માટે ભગવાને 16108 વિવાહ કર્યા. અને અહીંયા સુદામાજીએ પણ વિવાહ કર્યા. અને એમની પત્નીનું નામ હતું સુશીલા. સુશીલા સાથે વિવાહ. અને સુદામાના આચાર્ય લોકો કહે છે કે 4 છોકરા હતા, પણ સ્થિતિ એના જીવનમાં એવી આવી, બહુ કરુણ દુઃખમય સ્થિતિ. કહેવામાં આવે છે કે ધીરે ધીરે ખાવાનું બંધ થઈ ગયું. સુદામા કોઈ પણ જાતનો બિઝનેસ ધંધો નહોતા કરતા. અને પાછું એના જીવનમાં એક વ્રત હતું કે મરી જાવું પણ કોઈની પાસે માંગવું નહીં. ધીરે ધીરે ઘરનું બધું વેચાઈ ગયું, ઘરે વેચાઈ ગયું. પહેરવા માટે કપડા નહીં અને ખાવા માટે ભોજન નહીં. લોકો, ગામના લોકો આપી આપીને થાય કે હવે કેટલું આપી એકને એક વ્યક્તિને. ગામના લોકોએ કોઈ વસ્તુ દેવાલ નહીં. અને 10-10, 15-15 દિવસ વીતી ગયા છતાંય ભોજન મળે નહીં. આવી સ્થિતિ સુદામાની. સુદામાની પત્ની, બાળકો રોજ કહે કે માતા હવે અમને ભોજન ક્યારે મળશે. તો સુદામાની પત્ની સુશીલા બાળકોને સમજાવે કે બેટા આજે સુઈ જાઓ, કાલે તમને લાવી દેશું. કાલ કાલ કરતા 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 મહિનો વીતી ગયો. મહિનો વીતી ગયો છતાં ભોજન નહીં. પોતાના બાળકોની સ્થિતિ જોઈને સુશીલાથી રહેવાનું નહીં એટલે એક દિવસ પોતાના પતિ સુદામા પાસે આવી અને કીધું, પતિદેવ મારાથી તમને કઈ કહેવાય નહીં, છતાં પણ છોકરાઓની સ્થિતિ મારેથી જોવાતી નથી. માટે મારી એક તમને વિનંતી છે. મને ખબર છે કે તમે મરી જાશો પણ કોઈની પાસેથી માંગશો નહીં, પણ મારી એક વિનંતી છે તમને પ્રભુ, કે મેં એવું સાંભળ્યું છે કે તમારા મિત્ર છે કૃષ્ણ, નાનપણમાં તમે સાથે ભણેલા છો. તો પ્રભુ મારી એક વિનંતી છે કે તમે કૃષ્ણને એક વખત મળી આવો. હવે જો સુશીલા સુદામાની પત્નીએ સુદામાને એમ ન કીધું કે તમે કેટલા દિવસથી ઘરે પડ્યા રહ્યા છો, કાંઈ કમાતા નથી, કાંઈ લાવતા નથી. અનસુયાએ કીધું છે ને, ધીરજ ધર્મ મિત્ર અનુ નારી. નારીની પરીક્ષા ત્યારે થાય જ્યારે આપત્તિનો સમય હોય. અમતા તો હારી હારી હાડી પહેરીને આટા મારતા હોય, પણ નારીની હાચી પરીક્ષા ક્યારે થાય, જ્યારે ઘરમાં અચાનક 10-15 મહેમાન આવી જાય અને ઘરે પૈસા હોય નહીં, કોઈ વસ્તુ ન હોય, અને એવા સમયે જો મોઢું ન બગડે, સમજી લો કે એ પરીક્ષામાં પાસ. પણ આ તો બે જણા આવ્યા નથી, મોઢું બગડ્યું નથી, તો એ ફેલ કહેવાય. બહુ ઓછા પૈસા હોય, પતિ ઓછું કમાતા હોય, ભજનમાં ધ્યાન હોય અને છતાં પણ પતિને સપોર્ટ કરે એને નારી કહેવાય. શાસ્ત્રમાં નારીઓ માટે એક જ સિદ્ધાંત છે, પુરુષો માટે ઘણા બધા સિદ્ધાંત કે આમ આવા છોડો, તમાકુ છોડો, બધું છોડો. નારીઓ માટે એક જ સિદ્ધાંત આપ્યો શાસ્ત્રમાં, કેવલ પોતાના પતિની સેવા કરવી. પછી પતિ ગમે એવો કેમ ન હોય, દારૂ પીતો હોય તો ચાલશે, પણ પતિની સેવા કરવી એ જ નારીનો ધર્મ છે. અને એમાંય જો પતિ ભક્ત મળી ગયા હોય તો એ નારીનો બેડો પાર થઈ જાય. તો સુદામાની પત્ની વાસ્તવમાં પતિવ્રતા હતી. એમ ન કીધું કે તમે કઈ કમાતા નથી, કઈ લાવતા નથી. કીધું કે પ્રભુ હું તમારી સ્થિતિ જાણું છું, હું કેવલ એક જ વિનંતી કરું છું કે તમે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને એક વખત મળી આવો. પ્રભુ તમે એની પાસેથી કઈ માંગતા નહીં, પણ એની જો દ્રષ્ટિ પણ થઈ જશે ને તમારી ઉપર, તોય તે આપણા જીવનનું દુઃખ વયું જશે. ત્યારે સુદામા પોતાની પત્ની કે ગાંડી, આપણે કપડાના કઈ ઠેકાણા નહીં, રહેવાના કઈ ઠેકાણા નહીં, અને એ તો સોનાની નગરીનો રાજા છે. હું જો એના ઘરે જઈશ તો લોકો શું કહેશે? લોકો કહેશે કે આ કૃષ્ણને આવા મિત્રો મળ્યા હતા, ભીખ માંગવા વાળા મિત્રો મળ્યા હતા, એમાં કૃષ્ણનું નામ નીચું થશે. હું તો જાઉં પણ મારા મિત્ર ઉપર હું કલંક લગાડવા નથી માંગતો. સુદામાની પત્ની બહુ કગરે પ્રાર્થના કરે, પગ પડે, ત્યારે ભાગવતમાં સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, જ્યારે સુશીલાએ સુદામાને બહુ બહુ વિનંતી કરી ત્યારે સુદામાએ મનમાં વિચાર્યું કે હવે આ બહુ મને કહે છે, અને વૈકુંઠ પ્રિય દર્શનમ, અને જો હું દ્વારકા જઈશ તો મને સૌથી મોટો લાભ તો કૃષ્ણના દર્શનનો મળશે. સુદામાના મનમાં કઈ લેવાની ઈચ્છા નહોતી, બસ કૃષ્ણના દર્શન કરીને હું પાછો આવી જઈશ એવી ઈચ્છા ધારણ કરી અને કીધું કે પ્રિય, તારી ઈચ્છાનું પાલન કરું છું, હું આજે જ કૃષ્ણની પાસે જાઉં છું. પણ દેવી, આપણાથી નાનાના ઘરે જ્યારે આપણે જઈએ ને તેની માટે કંઈક લઈ જવું પડે, ખાલી હાથે ન જવાય. તો ઘરમાં કંઈક પડ્યું હોય તો દે. સુશીલાએ કીધું કે પડ્યું હોત તો છોકરાઓને ન ખવડાવી દીધું હોત, કાંઈ નથી. સુદામાએ કીધું કે તો બાજુમાંથી કંઈક લઈ આવો. સુશીલા પડોશી પાસે જાય અને કીધું કે તમે કંઈક ખાવાનું કંઈક ભોજન આપી દો. હવે તો પડોશી થાક્યા કે કેટલી વાર તમને આપી, હવે તો તમને આપી આપીને અમારું ફૂટી ગયું. ત્યારે સુશીલા કગરીને એના પગમાં પ્રાર્થના કરીને કે હવે છેલ્લી વાર, હવે મારા પતિદેવ કૃષ્ણ પાસે જઈ રહ્યા છે, હવે છેલ્લી વાર તમે અમને આપી દો. ત્યારે શાસ્ત્રમાં વર્ણન છે કે એના પાડોશીએ થોડાક પૌવા આપ્યા. અમુક લોકો એમ કે છે કે ભાત આપ્યા, પૌવા આપ્યા. સુદામાની પત્ની લાવી અને એને સાડીનો કટક્યો કરી પોટલીમાં બાંધી દીધા. સુદામા એ પોટલી લઈ અને શરીર બિલકુલ સુકાઈ ગયું હતું. ભાગવતમાં વર્ણન છે કે સુશીલા અને સુદામાનું શરીર એક સમાન, એક સુકાઈ ગયેલા વાંસ જેવું શરીર, અને ચાલવા માટે સુદામાને લાકડીનો સહારો લેવો પડે. લાકડીના સહારે સુદામાજી ધીરે ધીરે ચાલે, દુવળો દેહ, હારી હવા આવી હોય તો સુદામા પડી જાય એવું તો એનું શરીર હતું. અને ધીરે ધીરે સુદામા દ્વારકાના રસ્તે જઈ રહ્યા છે. મનમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા છે અને હૃદયમાં કૃષ્ણનો પ્રેમ છે. પ્રેમની સાથે સુદામા લાકડીના સહારે ધીરે 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 દ્વારકા જવા માટે નીકળ્યા. ધીરે ધીરે રસ્તો પસાર કરતા જાય. આચાર્ય લોકો વર્ણન કરે કે સુદામા ચાલતા ચાલતા થાકી ગયા અને થાકીને એક ઝાડ નીચે બેઠા. અને સુદામાને થયું કે હવે કેટલું કાઢવું હશે દ્વારકા. સુદામા રસ્તામાં ચાલવા વાળા મુસાફરોને પૂછે કે ભાઈઓ જરા અહીંયા આવો, દ્વારકા અહીંયાથી કેટલું કાઢવું છે. ત્યારે મુસાફરો સુદામાને પૂછે કે દ્વારકા જવું છે કોને પેલા, ઈ કયો? સુદામા કે મારે દ્વારકા જવું છે. ત્યારે મુસાફરો એટલું જ કે હે સુદામાજી, આ દેહ લઈને તમે દ્વારકા નહીં પહોંચી શકો, આ શરીર દ્વારકા પહોંચી શકે એવું નથી, કારણ કે અહીંયાથી દ્વારકા બહુ આઘું છે. સુદામા હતાશ થઈ જાય, બેસીને આંખમાંથી અજસ અવિરત અશ્રુ ધારા નીકળવા માંડે કે મારો પ્રભુ કૃષ્ણ એટલો દૂર છે, હું પહોંચી નહીં શકું. સુદામા હત ઉત્સાહિત, પણ ઈ જ સમયે ભગવાન કૃષ્ણની પ્રેરણા મળે અને ઈ જ પ્રેરણા ની સાથે સુદામા બેઠા થઈ અને ફરીથી ચાલવા મળે. કવિઓએ સુદામાના આ દ્રશ્યનું બહુ સુંદર વર્ણન કર્યું છે કે સુદામા કેવી રીતે જાય છે.
નામ સુદામો મિત્ર પ્રભુનો, નામ સુદામો મિત્ર પ્રભુનો, એવા ધીમે ડગલે જાય છે દ્વારિકાના પંથે, પ્રભુ નગરીના પંથે પથિક ચાલો જાય છે, એવો બ્રાહ્મણ ચાલો જાય છે.
બ્રાહ્મણ સુદામા દુબળો દેહ લઈ લાકડીના સહારે દ્વારકા જવા માટે નીકળ્યા. ધીરે ધીરે ચાલે છે અને ચાલતા 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 દ્વારકાના પાદરમાં પહોંચી ગયા અને ત્યાં પહોંચી અને સુદામા બધાની વાત સાંભળી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય કેવું છે. ભગવાન શ્રી કૃષ્ણ સોનાની દ્વારકાનો રાજા, જેની 16108 રાણી. સુદામાના મનમાં વિચાર આવતો હતો કે કૃષ્ણ મને ઓળખી એક છે, અત્યારે તો એ બહુ મોટો વ્યક્તિ થઈ ગયો છે, સોનાની નગરીનો રાજા થઈ ગયો છે, શું મને ઓળખી એક છે. મનમાં સંકોચ છે અને સંકોચ કરતા 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 સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દ્વારે પહોંચી ગયા. પણ દ્વારે પહોંચ્યા તો ત્યાં ઘણા બધા દ્વારપાળ ઉભા હતા. તો તરત દ્વારપાળે સુદામાને પૂછ્યું કે હે ભિખારી, ક્યાં જાઓ છો તમે? તમને પૈસા જોતા હોય તો અમે આપી દઈએ, કારણ કે ન્યાના તો દ્વારપાળે પૈસા વાળા હતા. સુદામાએ કીધું કે કૃષ્ણને મળવું છે. કેમ? કીધું કૃષ્ણ મારો મિત્ર છે. એક દ્વારકાળે સુદામાને ધક્કો મારીને કીધું કે આ સંસારમાં દુકાળ અકાળ પડ્યો હતો કે કૃષ્ણને તારી જેવા મિત્ર બનાવવા પડ્યા? નહીં નહીં, હું સાચું કહું છું કે કૃષ્ણ મારો મિત્ર છે. ભગવાન ત્યારે બીજા દ્વારપાળે કીધું કે તમે કૃષ્ણના મિત્ર હોવાનો દાવો કરો છો, તમને ખબર છે 33 કરોડ દેવતાઓનો રાજા ઇન્દ્ર જે સ્વર્ગમાં રાજ કરે છે, એ ઇન્દ્રને કૃષ્ણને મળવું હોય ને તો એ સંકોચ કરે છે કે આને હું કેમ મળું આટલા મોટા વ્યક્તિને. સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ કૃષ્ણને સખા મિત્ર કહેવામાં લજ્જિત લજ્જા અનુભવ કરે છે, અને તારો આ ભિખારી જેવો દુબળો દેહ ને તું કૃષ્ણનો મિત્ર માને છે? ભાગ, અહીંથી તારી જેવા અહીંયા હજારો આવે છે. ઘણા લોકો કે આવું દ્વારકાની નગરીના દ્વારે ક્યારે ભણ્યું નહોતું, પણ તમે થોડોક વિચાર કરો કે આજે તમે સુખી વ્યક્તિના બંગલે જાઓ, સુખી વ્યક્તિના ઘરે જાઓ, તેનો 3 પૈસાનો પટ્ટાવાળો પરસેવો કાઢી દે, તમારે ક્યાં જવું, કોના ઘરે જવું છે, ક્યાંથી આવ્યા, કોણ છો તમે, ફોન કરો, તમારો નંબર આપો. આજના થોડાક હજારો લાખો પતિના ઘરે કદાચ તમે જાઓ તોય તમારો પરસેવો વાળી દે, એ તો સોનાની નગરીના દ્વારપાળ. હું સુદામાને આવું નહીં કીધું હોય? અવશ્ય કીધું. સુદામા કે કૃષ્ણ મારો મિત્ર, મારી પર વિશ્વાસ કરો. ત્યારે એક દ્વારપાળે આગળ આવી સુદામાને જોરથી ધક્કો મારી દીધો, સુદામા પડી ગયા. ધક્કો ખમી કેમ નહોતા, કીધું કે ભાગો અહીંથી. ત્યારે સુદામાજીએ પડતા પડતા એટલું જ કીધું કે કદાચ મારો દેહ છૂટી જાય, પણ મારો દેહ છૂટી જાય તો કૃષ્ણ કદાચ આ દ્વારની બહાર આવે ને તો એને એટલું જ કહેજો કે તમને મળવા માટે પોરબંદરથી સુદામા આવ્યો હતો. જો આટલું સાંભળતા એ અનંત કોટી બ્રહ્માંડનો નાથ એની આંખમાંથી આંસુ ન પાડે તો તમે મને યાદ કરજો, નિશ્ચિત આંસુ પાડશે. સુદામાજીએ પડતા પડતા જયારે આટલું કીધું ત્યારે એક દ્વારપાળને દયા આવી ગઈ કે નહીં, કદાચ આ સાચું હોય શકે. તો એ દ્વારપાળ મનમાં વિચાર્યું કે ચલો કૃષ્ણને કહેવામાં શું જાય છે. કૃષ્ણ પાસે દ્વારપાળ જાય છે ખબર દેવા માટે કે દ્વાર ઉપર સુદામા આવ્યા છે. અને જ્યારે એ દ્વારપાળ કૃષ્ણ ને મળવા માટે જાય ત્યારે કૃષ્ણ 16108 રાણીઓ સાથે બહુ સુંદર રાસ રમી રહ્યા હતા. આચાર્યનું માનવું છે કે ભગવાન એ દ્વારકાની નગરીમાં રાસ રમી રહ્યા હતા. અને રાસ કેવો હતો આચાર્ય લોકો લખે છે અને મારા મહેતા નરસિંહ ગાય છે. હે મારું વન રાવણ છે રૂડો વૈકુંઠ નહીં રે આવું, મારું
વન રાવણ છે રૂડો વૈકુંઠ નહીં રે આવું,
મારું વન રાવણ છે રૂડો વૈકુંઠ નહીં રે આવું,
ભગવાન કૃષ્ણ વૃંદાવન ને છોડીને એક ડગલું બહાર નથી જતા. યત્ર નિત્યમ સન્નિહિતો હરિ, હરિ ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય નિરંતર વૃંદાવન માં રહે છે. અને ભગવાન કૃષ્ણ વૃંદાવન ને છોડીને નથી જતા એટલા માટે એના ભક્તો વૃંદાવન ને છોડીને બહાર જવા નથી માંગતા. જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ રાય રામાનંદ ને પૂછ્યું કે બતાવો રાય રામાનંદ, આ સંસારમાં કોઈ પણ વ્યક્તિનો અંતિમ લક્ષ્ય ક્યાં હોવો જોઈએ, વ્યક્તિએ પોતાની જીવનનો છેલ્લો સમય ક્યાં પસાર કરવો જોઈએ, ત્યારે મહાપ્રભુની શક્તિથી જ એ રાય રામાનંદે જવાબ દીધો કે જીવનો અંતિમ વાસ વૃંદાવનમાં હોવો જોઈએ. વૃંદાવન જ્યાં ભગવાન નિત્ય નિરંતર આજે પણ લીલા કરે છે. એટલા માટે એક મુસલમાન કવિ થઈ ગયા જેનું નામ હતું રસખાન. વાસ્તવમાં મુસલમાન કોટીમાં એવા એવા ભક્તો થઈ ગયા જેવા હિન્દુ લોકો નથી. કીધું છે કે એવા મુસલમાનો ભક્તો ઉપર હજારો હિન્દુને કુરબાન કરવા પડે તો કરી દેવા જોઈએ. અને ઈ રસખાન લખે છે જે ભગવાનના રસને જાણવા વાળા રસોની ખાણ. ઈ રસખાન કહે છે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ પ્રભુ મેરા પછી જો તમારે મને મનુષ્યનો જન્મ આપવો હોય ને તો મને વૃંદાવનમાં આવજો. બહુ સુંદર એના પદમાં લખે છે
માનુષ્ય હો તો વહી રસખાની,
પ્રભુ જો તમારે મને મનુષ્ય બનાવવો હોય તો માનુષ્ય
હો તો વહી રસખાની, બસો બ્રજ ગો કુલ ગાવ કે વારન,
તમારે મને મનુષ્ય બનાવવો હોય તો મને બ્રજ વૃંદાવનમાં એક ગોવાળિયાની વચ્ચે ગોવાળિયો બનાવી દેજો કે જેથી હું કૃષ્ણના નિત્ય નિરંતર દર્શન કરી શકું. અને જો મારા કર્મ બહુ નબળા હોય અને જો તમારે મને પશુ બનાવવો હોય તો પ્રાર્થના કરે છે ભગવાનને,
જો પશુ હો તો કહાં બસ મેરો, ચરાવત નંદ કી ધેનું મંજારન.
તમારે મને પશુ બનાવવો હોય તો નંદ બાબાની એક ગાય બનાવી દેજો કે જેથી નિત્ય નિરંતર હું કૃષ્ણ દર્શન કરી શકું, અને જો એનેથી મારા કર્મ નબળા હોય અને મને જો પક્ષી બનાવવો હોય, જો હું પક્ષી બનું તો કાલિંદી યમુનાના કિનારે કદમના વૃક્ષની ઉપર એક નાનું એવું પક્ષી બનાવી દેજો કે જેથી કૃષ્ણ યમુનામાં સ્નાન કરવા આવે અને હું એના દર્શન કરું. અને જો એનાથી કર્મ નબળા હોય અને જો તમારે મને પથ્થર બનાવવો હોય તો પ્રભુ તમારા ચરણોમાં એક જ પ્રાર્થના છે કે પાહન હો
તો વહી ગીરી કોજો.
તમારે મને જો પથ્થર બનાવવો હોય તો ગોવર્ધનની તળટીમાં એક નાનો એવો પથ્થર બનાવી દેજો કે જેથી કૃષ્ણ ગાય અને વાછડા ચરાવવા આવે ત્યારે હું એના દર્શન કરી શકું. પણ જન્મ આપવો હોય તો વૃંદાવન છોડીને બીજે કાંઈ જન્મ નહીં આપતા. આ ભગવાનના ભક્તોની પ્રાર્થના છે, અને કેવલ ભગવાન જ નહીં, ભગવાનની ઈચ્છા છે કે હું કેવલ વૃંદાવનમાં જ રહું. તો ભગવાન બહુ સુંદર રાસ રમી રહ્યા છે. યદ્યપિ ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા, રુકમણી ચામર ડુલાવી રહી છે અને સત્યભામા પાણી પીરસી રહી છે, ઈ જ સમયે ઓલો દ્વારપાળ ભગવાનને ખબર આપવા માટે પહોંચી ગયો. અને ખબર કેવી આપે છે? એક કવિ બહુ સુંદર લખે છે કે શીશ પગાન જગાતન પે કહાં સે આઈ બસે કેહી ગામા. સુદામા જી વિશે કહેતા દ્વારપાળ ભગવાનને કહે છે કે શીશ પગા, એના પગમાં કોઈ ચપ્પલ નથી, જગાતન પે કપડા, શરીર પર કોઈ કપડું નથી. કહાં સે, ભગવાને પૂછ્યું કે ક્યાંથી આવ્યો છે, એ રીતે પૂછ્યું નહીં. કહાં સે આઈ બસે કેહી ગામા, ક્યાંથી આવ્યો છે ને ક્યાં રહે છે એ નથી ખબર. ધોતી ફટી સી લટી દુપટી અરૂપાય ઉપા નહી કી નહી સામા. દુબળો દેહ છે અને ફાટલી ધોતી પહેરી છે અને બરોબર એની શક્તિથી ઉભો રહીએ કેમ નથી, ઉભા રહેવાની શક્તિ નથી ધરાવતો. ભગવાને કીધું કે તું એનું વર્ણન કર્યું છે એનું નામ તે પૂછ્યું, ત્યારે કે છે કે પૂછત દીન દયાલ કો ધામ, પૂછત દીન દયાલ કો ધામ, બતાવત આપનો નામ સુદામા. જ્યારે દ્વારપાળના મુખેથી સુદામા શબ્દ નીકળ્યો, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ જે રૂકમણી પાણી પરથી ઉડાડી દીધી થાળી, અને ભગવાને એ સોનાના સિંહાસન ઉપરથી કૂદકો માર્યો અને કૂદકો મારતા મારતા દોડી પડ્યા. દ્વારકાની નગરીમાં બધા લોકો વિચારી રહ્યા છે કે ભગવાન કૃષ્ણ ક્યારેય ઉતાવળેથી હાલ્યા નથી, એ કૃષ્ણ આજે દોડી રહ્યા છે, શું થયું, કોણ આવ્યું છે એવું જેના કારણે કૃષ્ણ આજે દોડી રહ્યા છે. દ્વારકાની ગલીઓમાં ભગવાન કૃષ્ણ દોડી રહ્યા, બધી પત્નીઓ એની પાછળ, આખું દ્વારકા ભેગું, આખી સડક રસ્તા ઉપર આવી ગઈ, બધા લોકો નિહાળી રહ્યા છે. અને કૃષ્ણ દૂરથી દોડતા દોડતા સુદામાના દર્શન કર્યા, જોરથી પુકાર્યા સુદામાને કે સુદામા. એટલું કરતા જ્યારે સુદામાએ કૃષ્ણની સામે જોયું, કૃષ્ણ પહોંચ્યા અને સુદામાને કૃષ્ણએ ગળે લગાડી દીધા. આખી દ્વારકા જોતી રહી ગઈ અને એ સમયે દ્વારકાના બધા લોકોના આંખમાંથી અજસ અવિરત અશ્રુ ધારાવા, કરુણ દ્રશ્ય. ભગવાને સુદામાને તેડી લીધા અને તેડતા તેડતા ભગવાને એ પૂછ્યું, મિત્ર આવી સ્થિતિ કમસે કમ એક વખત યાદ તો કરી લેવું, તો જીવનમાં આટલું દુઃખ, આવી સ્થિતિ એક વખત યાદ કરી લીધો હોત તો તમારે આ દિવસો જોવાનો પડે. સુદામાએ એટલું જ કીધું કે પ્રભુ મેં તમને યાદ ન કર્યા, મેં તમને કઈ કીધું નહીં તો હું તમને કઈ ખબર નહોતી, પ્રભુ તમે તો બધું જાણો છો. સુદામાનો દુબળો દેહ ભગવાને પકડી રાખ્યો અને સુદામાએ ભગવાનને પકડી રાખ્યા. બે એકબીજાને ગળે મળે છે, છૂટવાનું મન નથી થતું. પણ સુદામાજીએ મનમાં વિચાર્યું કે જો કૃષ્ણને આવી રીતે પકડી રાખ્યા તો મારા હાડક્યા વાગતા હશે બિચારાને. અને કૃષ્ણએ મનમાં વિચાર્યું કે જો આને ઘડી કામ પકડી રાખું તો આનો દેહ અહીંયા ત્યાગ થઈ જશે. એટલે બે એકબીજાને છોડી દીધા અને કીધું, મિત્ર ચલો અંદર. સુદામાજી હાલીએ કેમ નહોતા, ભગવાને હાથમાં લીધે તેડી લીધા અને ભગવાન કૃષ્ણ સુદામાને તેડીને દ્વારકામાં લઈ જાય પોતાના મહેલમાં. અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સોનાના સિંહાસન ઉપર સુદામાને બેહારે અને બેહારીને પોતાની પત્ની રૂકમણી અને સત્યભામાને કહે કે પાણી જલ અને પાત્ર લાવો, મારે સુદામાના ચરણ ધોવા છે. અનંત કોટી બ્રહ્માંડનો નાથ સુદામાજીના ચરણ ધોવા જાય, કથરોટ પગ નીચે મૂકી. એક કવિ બહુ સુંદર વર્ણન કરે છે કે એસે હાલ બિહાવન કે પગ કંકર કંટક હી શોભે. ભગવાન શ્રી કૃષ્ણ કથરોટ મૂકી એમાં સુદામાના પગ મૂક્યા અને સુદામાના જ્યારે કૃષ્ણે પગ જોયા ત્યારે તો હદ થઈ ગઈ. સુદામા કૃષ્ણને અત્યારે પછી એટલું રોવું નહોતું આવ્યું, પણ સુદામાના જયારે ચરણ જોયા અને ભગવાને જોયું કે હજારો કાંટા આના પગમાં વાગેલા છે. દેખી સુદામા કી દીન દશા, સુદામાની આવી સ્થિતિ જોઈ, પગમાં હજારો હજારો કાંટા જોઈ, કરુણા કર કે કરુણા નિધિ રોએ. કરુણાનો સાગર, હે કૃષ્ણ કરુણા સિંધુ, કરુણાનો સાગર આજે રોય પડ્યો. ભગવાન કૃષ્ણના આંખમાંથી અજસ અવિરત ધારા નીકળી પડી અને પાણી પરાતકો હાથ છૂયો નહીં, નૈનન કે જલ સે પગ ધોયો. સુદામાના ચરણ ધોવા માટે ભગવાનને પાણીની જરૂર ન પડી. કૃષ્ણએ, કૃષ્ણ કરુણા સિંધુએ, જગતના નાથે પોતાના આંખના આંસુથી સુદામાના પગ ધોઈ નાખ્યા, પાણીની જરૂર ન પડી. વાસ્તવમાં ભગવાન પણ પોતાના ભક્તનું દુઃખ જોઈને દુઃખી થાય છે. અમુક લોકો પ્રશ્ન કરે કે ભગવાન આપણે જોઈને સુખી થતા છે નહીં. ભગવાન કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળ્યા, સુદામાના ચરણ ધોયા. સુદામાજીએ કીધું, બસ બસ કૃષ્ણ બસ. ભગવાન કૃષ્ણની આંખમાંથી આંસુ બંધ થાય નહીં, પણ અંતે તો ભગવાન. પછી સુદામાને કીધું કે મિત્ર, હવે તમે સ્નાન કરી લો અને સ્નાન હું કરાવીશ મારા હાથે. ભગવાન શ્રી કૃષ્ણ અલગ કક્ષમાં લઈ ગયા, સુદામાને સ્નાન કરાવવા માંડ્યા. જ્યારે ભગવાને સ્નાન કરાવ્યું તો 16108 રાણી હાથમાં એક એક ડોલ લઈને આવીને ઉભી રહી ગઈ કે અમારે સ્નાન કરાવવું છે બ્રાહ્મણ દેવતાને. કારણ કે બ્રાહ્મણ દેવતાને સ્નાન કરાવવું બહુ પુણ્યની વાત છે. 16108 બાલટી લાવીને ઉભા રહી ગયા લાઈનમાં. સુદામા કે આ શું છે, આ કોઈનો અભિષેક કરવાનો છે કે ઘર ધોવાનું છે? ભગવાને કીધું, નહીં તમને સ્નાન કરાવવાના છે. સુદામા કે આ તમે મારવાનો ધંધો આવ્યો લાગે છે, આ આ પાણીથી હું સ્નાન, ન્યુમોનિયા થઈ જશે મને. એક કામ કરો કૃષ્ણ, તમે તમારા હાથથી મને એક લોટાથી સ્નાન કરાવી દો. પતિ સ્નાન કરાવે એટલે પત્નીને ફળ મળે છે. સ્નાન કરાવ્યું, સ્નાન કરાવી ભગવાને સુંદર વસ્ત્ર દીધા. સુદામાજીએ વસ્ત્ર ધારણ કર્યા. પછી ભગવાને સુદામાને પ્રણામ કર્યા. ભગવાને બધી રાણીઓને કીધું કે હાલો બધા વારાફરતી બધા પ્રણામ કરો. બધી રાણીઓ આવી પ્રણામ કરે, સુદામા બોલતા જાય અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સ્વભાવ. પણ 16108 પૂરું જ ન થાય, બોલતા બોલતા થાકી ગયા. પછી સુદામા કેવળ હાથ બતાવતા હતા, ઓકે ઓકે, હવે તો હાથ થાક્યો, કારણ કે આ 16108 ક્યારે પતે. પછી કૃષ્ણને કીધું, કૃષ્ણ બસ હવે હું થાક્યો, એક કામ કરો, હું તમને આશીર્વાદ આપી દઉં છું, તમારા આશીર્વાદ બધી પત્નીઓને મળશે. આવી રીતે કથા તો બહુ મોટી છે, સમય થઈ ગયો છે, પણ સંક્ષિપ્તમાં તમને અંતિમ ઘટના કહી દઉં કે સુદામા જે કૃષ્ણ માટે લઈને આવ્યા હતા, ઈચ્છા ન થઈ દેવાની, કારણ કે આટલું ઐશ્વર્ય જોઈને પેલા મોટી પૌવા ક્યાં કૃષ્ણને દેવા. પરંતુ કૃષ્ણએ સુદામાને એટલું જ કીધું, સુદામા તમારા લગ્ન થઈ ગયા છતાંય મને તમે બોલાવો નહીં, ચાર છોકરા થઈ ગયા તોય બર્થડે મહિનો બોલાવ્યો મને ક્યારે? આ અમિત પ્રભુ ની બધા બોલાવે છે, ક્યારેક તો બોલાવો. તો ભગવાન સુદામા કે તમે મારી વાત કરો, મેં તો એક લગ્ન કર્યા, તમે 16108 કર્યા, એકે વાર કંકોત્રી ન મોકલી. તો બે મિત્ર આપસમાં હાંજે વાર્તાલાપ કરતા હતા ત્યારે કૃષ્ણે કીધું, મિત્ર મારી માટે તમે શું લાવ્યા છો? સુદામા કે મારી પાસે હું છે તમારી માટે લાવ્યો? નહીં મિત્ર, તમે કાંઈક તો લાવ્યા હશો. સુદામા કે કાંઈ નથી લાવ્યો, છુપાવતા હતા, ભગવાન જોઈ ગયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે સુદામા તને યાદ છે, આપણે બે એક ગુરુકુળમાં ભણતા હતા? તો કે હા. સાંદીપની મુનિ આપણે જંગલમાં મોકલ્યા હતા, યાદ છે તને?
હા,
ગુરુ માતાએ આપણને ચણ્યા આપ્યા હતા અલગ અલગ, યાદ છે?
હા,
મારા ચણ્યા મેં તને રાખવા આપ્યા હતા, યાદ છે તને? હા, તું મારા ચણા ખાઈ ગયો એ તને યાદ છે? હા, હવે તો એ ચણા બારા કાઢે. એટલું કહીને ભગવાને સુદામાની પાછળ જે પોટલી હતી એ લઈ લીધી અને લઈને ખોલીને ભગવાન કૃષ્ણ સુખદેવ ગોસ્વામી વર્ણન કરે ખાવા માંડ્યા અને ખાતા ખાતા એટલો આનંદ અનુભવ કરવા માંડ્યા. જીવનમાં ભગવાનને આટલો આનંદ ક્યારેય નહોતો આવ્યો. અને ભગવાન સુદામાના એ પૌવા ખાઈને એટલો આનંદ ભગવાનની આંખમાંથી હર્ષના અશ્રુ નીકળવા માંડ્યા. ત્યારે રૂકમણી સત્યભામાએ હાથ પકડી લીધો, પ્રભુ આમાં એટલું છે હું કે તમે આટલો આનંદ લઈ રહ્યા છો? ત્યારે ભગવાને એટલું જ કીધું કે સુદામાના પૌવા ખાઈને મને યશોદાની યાદ આવી ગઈ. તો આવી રીતે સુદામાનું નાનું યોગદાન, વધારે નહીં. અને અહીંયા સુદામાએ કીધું કે હવે મારે જવું છે. ભગવાન કૃષ્ણ 10 દિવસ પછી સુદામાને પાછા મોકલે, એ નવા વસ્ત્ર લઈ લે, સુદામાના વસ્ત્ર એને પાછા પહેરાવે અને સુદામાને છોડવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાદર સુધી જાય. ઉદ્ધવજી સાથે છે, કૃષ્ણ છે અને રૂકમણીજી છે, વચ્ચે કૃષ્ણ, આજુબાજુમાં રૂકમણી ને ઉદ્ધવજી. સુદામાને મૂકવા માટે જાય પણ ભગવાન પાછા ન વળે. સુદામા કહે કે બસ પ્રભુ હવે તમે પાછા વળી જાઓ, હવે પાછા વળી જાઓ, પણ ભગવાન પાછું વળવાનું નામ. અંતે સુદામા કહે કે પ્રભુ જો હવે તમે પાછા ન વળો તો તમને મારા સોગંદ છે, એકને એક મિત્રની કસમ છે. ત્યારે ભગવાન ઉભા રહી જાય અને સુદામાજી ચાલતા ચાલતા જાય. ભગવાન એક નજરે સુદામા જ્યાં સુધી દેખાવા અપ્રકટ ન થાય ત્યાં સુધી ભગવાન જોતા રહે અને જોતા જોતા ભગવાનની આંખમાંથી આંસુ નીકળે. ઉદ્ધવજી અને રૂકમણીજી પૂછે કે પ્રભુ તમને આજે એટલું બધું રોવું છે, શું આવે? ત્યારે ભગવાન એટલું જ કહે છે કે હે ઉદ્ધવ, હે રૂકમણી, પ્રિય મારી ઈચ્છા હોત ને તું આ બ્રાહ્મણને મારા હોનાના રથ ઉપર સવાર કરીને પોરબંદર મોકલી દે એક કલાકમાં, પણ મેં આવું કામ કર્યું નહીં. કારણ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે, એટલો પવિત્ર છે કે એની પવિત્રતાની કોઈ હદ નથી. આજે આ બ્રાહ્મણ મારા દ્વારકામાં પગ મૂક્યો એટલે મારું દ્વારકા પવિત્ર થઈ ગઈ. હું મારી દ્વારકાની બધી ભૂમિને પવિત્ર કરવા માંગુ છું, એટલા માટે આ બ્રાહ્મણને મેં રથ ઉપર ન બેઠાડ્યો. વાસ્તવમાં ભગવાનના ભક્ત તીર્થમ કુર્વંતી તીર્થાની, તીર્થોને પણ તીર્થ બનાવે, મૈત્રેય મુનિનું કથન. સુદામાજી ચાલતા ચાલતા જાય ત્યારે રૂકમણીએ કૃષ્ણને એટલું જ કીધું કે કૃષ્ણ મને ખબર છે કે સુદામાને તમે આપણી જેવી દ્વારકા દાનમાં દઈ દીધી છે, મને ખબર છે, પણ છતાંય તમે એને કીધું કેમ નહીં? તમે એને કહી દીધું હોત તો આ રસ્તો એને લાંબો ન લાગે, રસ્તામાં એને બહુ સંકોચ થશે, દુઃખ થશે. તમે એને એટલું કહી દીધું હોત કે તમને મેં બધું આપી દીધું છે અને તમારી પત્નીની બધારી સ્થિતિ બરાબર થઈ ગઈ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે રૂકમણીને એટલું જ કીધું કે દેવી પ્રિય માંગવા વાળો જો પોતાના મોઢાથી માંગી ન એકતો હોય તો હું તો દેવા વાળો છું, હું કેમ કહી શકું કે મેં તને આ આપ્યું છે? એને જરૂર હતી છતાંય તે એને મારી સામે હાથ લાંબો ન કર્યો, કઈ માંગ્યું નહીં. અને વાસ્તવમાં જે માંગે નહીં ને ભગવાન એને બહુ આપે, જે માંગે ને એને ભગવાન જેટલું માંગ્યું એટલું જ આપે, પણ જે માંગે નહીં એને ભગવાન બહુ આપે. કારણ કે ભગવાન જયારે દેવા જાય ને, આપણે ભગવાનને આપ્યું તો બે હાથથી આપી, એક હાથ કે બે હાથ, પણ ભગવાન જયારે એનું રિટર્ન કરવા જાય ત્યારે એના હજારો હાથ છે, હજાર હાથથી આપે. એટલે ભગવાનને તમે 1 રૂપિયો આપો, ભગવાન 1000 રૂપિયા આપે. ભગવાનની વાત છોડી દેજો, ભગવાનની નાની એવી એક પ્રકૃતિ પૃથ્વી, પૃથ્વીમાં તમે 1 બી વાવો તો 1000 બી આપે. તો એ જ ગુણ ભગવાનમાં છે, ભગવાન 1000 ગુણ આપે. મિત્રો, કહેવાનું એટલું જ છે કે આ સંસારમાં મિત્રો તો ઘણા બધા હોય પણ કૃષ્ણ જે મિત્રતા નિભાવવા જાણે છે એવું કોઈ નિભાવી નથી શકતું. માત્ર માટે વાસ્તવિક મિત્ર જો બનાવવા હોય તો ભગવાનને બનાવવા જોઈએ, જેમ અર્જુને બનાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણને મિત્ર માની, સખા માની એની ભક્તિ કરવામાં આવે તો નિશ્ચિત એ આપણા જીવનને સુખી કરી દે અને આપણા જીવનને ધન્ય કરી દે. માટે ભક્તિ કરવી જોઈએ, મિત્ર બનાવવા જોઈએ ભગવાનને, અને ભગવાનથી તે આગળ ચાલુ હોય તો ભગવાનના ભક્તોને. બસ ભગવાન અને ભગવાનના ભક્તો સિવાય જો બીજા કોઈને મિત્ર બનાવ્યા તો આ જીવન એક બહુ મોટો ધોકો બની જશે, અધોગતિનું કારણ થઈ જશે. માટે મિત્ર બનાવવા જોઈએ ભગવાનના ભક્તોને. તમે એટલું જ વિચારો, આજે તમે અમિત કે ભગવાન ભાઈને મિત્ર બનાવ્યા છે, એનું ફળ તમને શું મળ્યું? એનું ફળ ભાગવત કૃષ્ણ કથા. આ સંસારમાં તમે કરોડો કરોડો રૂપિયા કમાયા હશે, મરી ગયા પછી એક રૂપિયો હારે નહીં આવે. પણ આ લોકોએ ભગવાન ભાઈને અમિતે જે આપ્યું છે, આ ધન, આ એક કલાક દોઢ કલાક કરેલી ભક્તિ, મર્યા પછી આત્મા સાથે અજર અમર જીવનભર રહેશે. કારણ કે ભક્તિનો કોઈ નાશ નથી. અન્ય ભૌતિક ધન સંપત્તિનો નાશ છે, ભક્તિનો કોઈ નાશ નથી. આજે કથા સાંભળી દોઢ કલાક આપણે ભક્તિ કરી, આમાં કોઈને યાદ રહ્યું ન રહ્યું બીજી વાત છે, પણ આ સાંભળવું, ભાગવત શ્રવણ કરવું જ એક ભક્તિ છે. તો દોઢ કલાક ભક્તિ થઈ, ભગવાનને યાદ કર્યા, ભગવાનની લીલાનું સ્મરણ. વાસ્તવમાં જીવનમાં આ જે ઘડી છે એ ભગવાનના ચોપડામાં લખાય. અને હું તો કહું છું કે વાસ્તવમાં જીવનને જો ઉજ્જવલ બનાવવું હોય તો નિત્ય નિરંતર આવી રીતે ભગવાનની કથા સાંભળતી રહેવી જોઈએ. આમાં શું તકલીફ છે? સંસારના બીજા બધા કાર્યમાં કેટલું કષ્ટ, કેટલું તકલીફ, આ કાર્યમાં કોઈ તકલીફ નહીં. આવો, બેસો, સાંભળો, અને સાંભળ્યા પછી પ્રસાદ લઈને ઘરે. અને બીજા બધા યોગ, તપસ્યા, ધ્યાન, જ્ઞાનમાં કેટલી કેટલી તકલીફ વેઠવી પડે. સર્વશ્રેષ્ઠ રસ્તો છે અને સર્વ સુંદર રસ્તો છે, માટે આ રસ્તો બધાએ સ્વીકાર કરવો જોઈએ. કૃષ્ણ જ સર્વોપરી ઈશ્વર છે, કૃષ્ણ જ બધાના મિત્ર છે અને બાકી બધા અમિત્ર. માટે કૃષ્ણની ભક્તિ, કૃષ્ણનું નામ લેવું જોઈએ, એનાથી જીવન ધન્ય અને ઉજ્જવલ થશે. હરે કૃષ્ણ, હરે ખૂબ ખૂબ આભાર ભગવાન ભાઈ અને અમિત પ્રભુને, જેઓએ બહુ સુંદર આયોજન કર્યું, બધા ભક્તોને દૂર દૂરથી અહીંયા બોલાવ્યા. અને સાથે સાથે હું આભારી છું એ ભક્તોનો કે જે લોકો દૂર દૂરથી અહીંયા આવ્યા છે પોતાનો કિંમતી સમય કાઢીને. ભગવાનને પ્રાર્થના કરું છું, રાધા કિરદારી, જગન્નાથ બલદેવ સુભદ્રાજી, ગૌર નિતાઈ અને પ્રભુપાદજીને પ્રાર્થના કે તમારા બધાના પરિવારમાં સુખ શાંતિ આવે, ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ આપે અને તમારું જીવન ઉજ્જવળ બનાવે. હરે કૃષ્ણ.